ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. 2 જાન્યુઆરી 2026ના રોજના બાપદાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃમૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, બહુ જ રૂહાની સ્નેહથી રહેવાનું છે, ક્યારેય પણ મતભેદમાં નથી આવવાનું. મીઠા બાળકો, તમારે પરસ્પર બહુ જ રૂહાની સ્નેહથી રહેવાનું છે, ક્યારેય પણ મતભેદમાં નથી આવવાનું. પ્રશ્ન છે, દરેક બ્રાહ્મણ બાળકોએ પોતાના દિલથી કઈ વાત પૂછવી જોઈએ? ઉત્તર છે, પોતાના દિલથી પૂછો. 1. હું ઈશ્વરના દિલ પર ચડેલો છું. 2. મારામાં દૈવી ગુણોની ધારણા ક્યાં સુધી છે? 3. હું બ્રાહ્મણ ઈશ્વરીય સર્વિસમાં બાધા અર્થાત બંધન તો નથી નાખતો? 4. સદા ક્ષીરખંડ રહું છું. અમારી પરસ્પર એકમત છે. 5. હું સદા શ્રીમદનું પાલન કરું છું. ગીત છે, ભોલે નાચશે નિરાલા. ઓમ શાંતિ. આપ બાળકો છો ઈશ્વરીય સંપ્રદાય. પહેલા હતા આસુરી સંપ્રદાય. આસુરી સંપ્રદાયને આ ખબર નથી કે ભોળાનાથ કોને કહેવાય છે. આ પણ નથી જાણતા કે શિવ શંકર અલગ અલગ છે. તે શંકર દેવતા છે, શિવ બાપ છે. કંઈ પણ નથી જાણતા. હમણાં તમે છો ઈશ્વરીય સંપ્રદાય અથવા ઈશ્વરીય ફેમિલી પરિવાર. તે છે આસુરી પરિવાર રાવણનો. કેટલો ફરક છે. હમણાં તમે ઈશ્વરીય પરિવારમાં ઈશ્વર દ્વારા શીખી રહ્યા છો કે એકબીજા સાથે રૂહાની પ્રેમ કેવો હોવો જોઈએ. એકબીજામાં બ્રાહ્મણ કુળમાં આ રૂહાની પ્રેમ અહીંથી ભરવાનો છે. જેમનો પૂરો પ્રેમ નહીં હશે તે પૂરું યાદ પણ નહીં મેળવશે, તે પૂરું પદ પણ નહીં મેળવશે. ત્યાં તો છે જ એક ધર્મ, એક રાજ્ય, પરસ્પર કોઈ ઝઘડો નથી થતો. અહીં તો રાજાઈ નથી. બ્રાહ્મણોમાં પણ દેહ અભિમાન હોવાના કારણે મતભેદમાં આવી જાય છે. એવી રીતે મતભેદમાં આવવાવાળા રાજાઓ સજાઓ ખાઈને પછી પાસ થશે. પછી ત્યાં એક ધર્મ રહે છે તો ત્યાં શાંતિ રહે છે. હવે એ તરફ છે આસુરી સંપ્રદાય અથવા આસુરી ફેમિલી ટાઈપ. અહીંયા છે ઈશ્વરીય ફેમિલી ટાઈપ. તો ભવિષ્ય માટે દૈવી ગુણ ધારણ કરી રહ્યા છે. બાપ સર્વગુણ સંપન્ન બનાવે છે. બધા તો નથી બનતા. જે શ્રીમદ પર ચાલે છે તે જ વિજય માળાના દાણા બને છે. જે નહીં બનશે તે પ્રજામાં આવી જાય છે. ત્યાં તો ડીટી ગવર્મેન્ટ છે. 100% પ્યોરિટી, પીસ, પ્રોસ્પરિટી અર્થાત પવિત્રતા, શાંતિ, સુખ હોય છે આ બ્રાહ્મણ કુળમાં. હવે દૈવી ગુણ ધારણ કરવાના છે. કોઈ તો સારી રીતે દૈવી ગુણ ધારણ કરે છે, બીજાને કરાવતા રહે છે. ઈશ્વરીય કુળનો પરસ્પર રૂહાની સ્નેહ પણ ત્યારે થશે જ્યારે દેહી અભિમાની હશે, એટલે પુરુષાર્થ કરતા રહે છે. અંતમાં પણ બધાની અવસ્થા એકરસ, એક જેવી તો નથી થઈ શકતી. પછી સજાઓ ખાઈને પદ ભ્રષ્ટ થઈ જ પડશે, ઓછું પદ પ્રાપ્ત થશે. બ્રાહ્મણોમાં પણ જો કોઈ પરસ્પર ક્ષીરખંડ થઈને નથી રહેતા, પરસ્પર લૂન પાણી થઈને રહે છે, દૈવી ગુણ ધારણ નથી કરતા, તો ઊંચ પદ કેવી રીતે મેળવી શકશે? લૂન પાણી હોવાના કારણે ક્યાંય ઈશ્વરીય સર્વિસમાં પણ બાધા નાખતા રહે છે. જેનું પરિણામ શું હોય છે, એ એટલું ઊંચું પદ નથી મેળવી શકતા. એક તરફ પુરુષાર્થ કરે છે ક્ષીરખંડ બનવાનો, બીજી તરફ માયા લૂણ પાણી બનાવી દે છે જેના કારણે સર્વિસના બદલે ડિસસર્વિસ કરે છે. બાપ સમજાવે છે, તમે છો ઈશ્વરીય ફેમિલી, ઈશ્વરની સાથે રહો પણ છો. કોઈ સાથે રહે છે, કોઈ બીજા બીજા ગામમાં રહે છે, પરંતુ છો તો સાથે ને. બાપ પણ ભારતમાં આવે છે, મનુષ્ય આ નથી જાણતા. શિવ બાબા ક્યારે આવે છે, શું આવીને કરે છે, તમને બાપ દ્વારા હવે પરિચય મળ્યો છે. રચયિતા અને રચનાના આદિ મધ્ય અંતને હમણાં તમે જાણો છો. દુનિયાને ખબર નથી કે આ ચક્ર કેવી રીતે ફરે છે, હમણાં કયો સમય છે, બિલકુલ ઘોર અંધકારમાં છે. આપ બાળકોને રચયિતા બાપે આવીને બધા સમાચાર સંભળાવ્યા છે, સાથે સાથે સમજાવે છે કે શાલિગ્રામો મને યાદ કરો. આ શિવ બાબા કહે છે પોતાના બાળકોને, તમે પાવન બનવા ઈચ્છો છો ને, પોકારતા આવ્યા છો, હમણાં હું આવ્યો છું, શિવ બાબા આવે જ છે ભારતને ફરીથી શિવાલય બનાવવા. રાવણે વૈશાલય બનાવ્યું છે, પોતે જ ગાય છે કે અમે પતિત વિશેષ છીએ. ભારત સતયુગમાં સંપૂર્ણ નિર્વિકારી હતું, નિર્વિકારી દેવતાઓને વિકારી મનુષ્ય પૂજે છે, પછી નિર્વિકારી જ વિકારી બને છે. આ કોઈને ખબર નથી, પૂજ્ય તો નિર્વિકારી હતા, પછી પૂજારી વિકારી બને છે. ત્યારે તો બોલાવે છે, હે પતિ પાવન આવો, આવીને નિર્વિકારી બનાવો. બાપ કહે છે, આ અંતિમ જન્મમાં તમે પવિત્ર બનો, મામે કમ યાદ કરો તો તમારા પાપ કપાઈ જશે અને તમે તમો પ્રધાનથી સતો પ્રધાન દેવતા બની જશો. પછી ચંદ્રવંશી ક્ષત્રિય ફેમિલી ટાઈપમાં આવશો. આ સમયે છો ઈશ્વરીય ફેમિલી ટાઈપ, પછી દૈવી ફેમિલીમાં 21 જન્મ રહેશો. આ ઈશ્વરીય ફેમિલીમાં તમે અંતિમ જન્મ પસાર કરો છો. આમાં તમારે પુરુષાર્થ કરી ફરી સર્વગુણ સંપન્ન બનવાનું છે. તમે પૂજ્ય હતા, બરોબર રાજ્ય કરતા હતા, પછી પૂજારી બન્યા છો. આ સમજાવવું પડે તે ભગવાન છે બાપ, આપણે એમના બાળકો છીએ તો ફેમિલી થયા ને. ગાય પણ છે, તમે માતા પિતા હમ બાલક દેવે તો ફેમિલી થયા ને. હવે બાપ પાસેથી સુખ ઘનેરા અર્થાત અથા મળે છે. બાપ કહે છે, તમે અમારી ફેમિલી બેશક છો, પરંતુ ડ્રામા પ્લાન અનુસાર રાવણ રાજ્યમાં આવ્યા પછી તમે દુઃખમાં આવો છો તો પોકારો છો. આ સમયે તમે એક્યુરેટ ફેમિલી છો, પછી તમને ભવિષ્ય 21 જન્મ માટે વારસો આપું છું. આ વારસો પછી દૈવી ફેમિલીમાં 21 જન્મ કાયમ રહેશે. દૈવી ફેમિલી સતયુગ ત્રેતા સુધી ચાલે છે, પછી રાવણ રાજ્ય હોવાથી ભૂલી જાય છે, કારણ કે અમે દૈવી ફેમિલીના છીએ. વામ માર્ગમાં જવાથી આસુરી ફેમિલી થઈ જાય છે. 63 જન્મ સીડી ઉતરતા આવ્યા છો. આ પછી આ બધી નોલેજ તમારી બુદ્ધિમાં છે, આ કોઈને પણ તમે સમજાવી શકો છો. અસલ તમે દેવી દેવતા ધર્મના છો. સતયુગની પહેલા હતો કળિયુગ, સંગમ પર તમને મનુષ્યથી દેવતા બનાવાય છે, વચ્ચે છે આ સંગમ, તમને બ્રાહ્મણ ધર્મથી પછી દૈવી ધર્મમાં લઈ આવે છે. તમને બ્રાહ્મણ ધર્મથી પછી દૈવી ધર્મમાં લઈ આવે છે, સમજાવાય છે લક્ષ્મીનારાયણે રાજ્ય કેવી રીતે લીધું. એના પહેલા આસુરી રાજ્ય હતું, પછી દૈવી રાજ્ય ક્યારે અને કેવી રીતે થયું. બાપ કહે છે, કલ્પ કલ્પ સંગમ પર આવીને તમને બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય ધર્મમાં લઈ આવે છે. આ છે ભગવાનની ફેમિલી. બધા કહે છે ગોડ ફાધર, પરંતુ બાપને ન જાણવાના કારણે નિધણના બની ગયા છે. એટલે બાપ આવે છે ઘોર અંધકારથી સોજરૂ અર્થાત પ્રકાશ કરવા. હવે સ્વર્ગ સ્થાપન થઈ રહ્યું છે, આપ બાળકો ભણી રહ્યા છો, દૈવી ગુણ ધારણ કરી રહ્યા છો, આ પણ ખબર હોવી જોઈએ. શિવ જયંતિ મનાવે છે, શિવ જયંતિ પછી શું હશે? જરૂર દૈવી રાજ્યની જયંતિ થઈ હશે ને? તો હેવનલી ગોડ ફાધર હેવનની સ્થાપના કરવા હેવનમાં નહીં આવશે. કહે છે કે હું હેલ અને હેવનની વચ્ચે સંગમ પર આવું છું. શિવરાત્રિ કહેવાય છે ને, તો રાત્રે હું આવું છું. આ તમે બાળકો સમજી શકો છો. જે સમજે છે તે બીજાઓને પણ ધારણ કરાવે છે. દિલ પર તે ચડે છે જે મનસા વાચા કર્મણા સર્વિસ પર તત્પર રહે છે. જેવી જેવી સર્વિસ એટલા દિલ પર ચડે છે. કોઈ ઓલરાઉન્ડર વર્કર્સ હોય છે, બધા કામ શીખવા જોઈએ. ભોજન બનાવવાનું, રોટલી બનાવવાની, વાસણ માંજવા, આ પણ સેવા છે ને. બાપની યાદ છે ફર્સ્ટ, એમની યાદથી જ વિકર્મ વિનાશ થાય છે. અહીંનો વારસો મળેલો છે ત્યાં સર્વગુણ સંપન્ન રહો છો, યથા રાજા રાણી તથા પ્રજા. દુઃખની વાત નથી હોતી. આ સમય બધા નર્કવાસી છે, બધાની ઉતરતી કળા છે. હવે પછી ચડતી કળા થશે. બાપ બધાને દુઃખથી છોડાવી સુખમાં લઈ જાય છે, એટલે બાપને લિબરેટર કહેવાય છે. અહીં તમને નશો રહે છે, અમે બાપ પાસેથી વારસો લઈ રહ્યા છીએ, લાયક બની રહ્યા છીએ. લાયક તો એમને કહેવાશે જે બીજાઓને રાજાઈ પદ મેળવવાને લાયક બનાવે છે. આ પણ બાબાએ સમજાવ્યું છે કે ભાષણવાળા તો બહુ જ આવશે. એવું નથી કે બધા 84 જન્મ લેશે. જે થોડું પણ ભણશે તે પછીથી પણ આવશે, તો જન્મ પણ ઓછા હશે ને. કોઈ 80, કોઈ 82, કોઈ જલ્દી આવે, કોઈ પાછળથી આવે. બધો આધાર ભણતર પર છે. સાધારણ પ્રજા પાછળ આવશે, એમના 84 જન્મ હોઈ ન શકે. પાછળ આવતા રહે છે. જે બિલકુલ અંતમાં હશે તે ત્રેતા અંતમાં આવીને જન્મ લેશે, પછી વામ માર્ગમાં જાય છે, ઉતરવાનું શરૂ થઈ જાય છે. ભારતવાસીઓએ કેવી રીતે 84 જન્મ લીધા છે, એમની આ સીડી છે. આ ગોળો છે ડ્રામાના રૂપમાં. જે પાવન હતા એ જ હવે પતિ બન્યા છે, પછી પાવન દેવતા બને છે. બાપ જ્યારે આવે છે તો બધાનું કલ્યાણ થાય છે, એટલે આને ઓસ્પિશિયસ અર્થાત કલ્યાણકારી યુગ કહેવાય છે. બલિહારી બાપની છે જે બધાનું કલ્યાણ કરે છે. સતયુગમાં બધાનું કલ્યાણ હતું, કોઈ દુઃખી નહોતા. આ તો સમજાવવું પડે કે આપણે ઈશ્વરીય ફેમિલી ટાઈપના છીએ. ઈશ્વર બધાના બાપ છે. અહીં જ તમે માતા પિતા ગાવ છો, ત્યાં તો ફક્ત ફાધર કહેવાય છે. અહીં આપ બાળકોને મા બાપ મળે છે. અહીં આપ બાળકોને એડોપ્ટ કરાય છે. ફાધર ક્રિએટર અર્થાત રચયિતા છે, તો મધર પણ હશે. નહીં તો ક્રિએશન અર્થાત રચના કેવી રીતે થશે? હેવનલી ગોડ ફાધર કેવી રીતે હેવન સ્થાપન કરે છે આ નથી ભારતવાસી જાણતા, નથી વિલાયતવાળા જાણતા. હમણાં તમે જાણો છો નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ તો જરૂર સંગમ પર જ હશે ને. હમણાં તમે સંગમ પર છો. હવે બાપ સમજાવે છે મામે કમ યાદ કરો. આત્માએ યાદ કરવાના છે પરમપિતા પરમાત્માને. આત્માઓ અને પરમાત્મા અલગ રહ્યા બહુકાળ, સુંદર મેળો ક્યાં હશે? સુંદર મેળો જરૂર અહીં જ થશે. પરમ આત્મા બાપ અહીં આવે છે. આને કહેવાય છે કલ્યાણકારી સુંદર મેળો. જીવન મુક્તિનો વારસો બધાને આપે છે. જીવન બંધથી છૂટી જાય છે. શાંતિધામ તો બધા જશે ને. પછી ક્યારે આવે છે? તો પછી જ્યારે આવે છે તો સત્તો પ્રધાન રહે છે. ધર્મ સ્થાપના અર્થ આવે છે. નીચે જ્યારે એમની જનસંખ્યા વધે ત્યારે રાજાઈ માટે પુરુષાર્થ કરે. તો ત્યાં સુધી કોઈ ઝઘડા વગેરે નથી રહેતા. સત્તો પ્રધાનથી રજોમાં આવે છે ત્યારે લડાઈ ઝઘડા શરૂ કરે છે. પહેલા સુખ પછી દુઃખ. હમણાં બિલકુલ જ દુર્ગતિ થયેલી છે. આ કળિયુગી દુનિયાનો વિનાશ પછી સતયુગી દુનિયાની સ્થાપના થવાની છે. વિષ્ણુપુરીની સ્થાપના કરી રહ્યા છે બ્રહ્મા દ્વારા. જે જેવો પુરુષાર્થ કરે છે એ અનુસાર વિષ્ણુપુરીમાં આવીને પ્રાલબ્ધ મેળવે છે. આ સમજવાની બહુ જ સારી સારી વાતો છે. આ સમયે આપ બ્રાહ્મણોને ખૂબ ખુશી થવી જોઈએ. કારણ કે આપણે ઈશ્વર પાસેથી ભવિષ્ય 21 જન્મનો વારસો મેળવી રહ્યા છીએ. જેટલો પુરુષાર્થ કરી પોતાને એક્યુરેટ બનાવશો, તમારે એક્યુરેટ બનવાનું છે. ઘડિયાળ પણ લીવર અને સલેન્ડર હોય છે ને, તો લીવર ખૂબ એક્યુરેટ હોય છે. બાળકોમાં ઘણા એક્યુરેટ બની જાય છે, ઘણા અનએક્યુરેટ થઈ જાય છે. તો ઓછું પદ થઈ જાય છે. પુરુષાર્થ કરીને એક્યુરેટ બનવું જોઈએ. હમણાં બધા એક્યુરેટ નથી ચાલતા. તદબીર અર્થાત પુરુષાર્થ કરાવવાવાળા તો એક જ બાપ છે. તકદીર બનાવવાના પુરુષાર્થમાં કમી હોય છે એટલે પદ ઓછું મેળવે છે. શ્રીમદ પર ન ચાલવાને કારણે, આસુરી ગુણ ન છોડવાને કારણે, યોગમાં ન રહેવાને કારણે આ બધું થાય છે. યોગમાં નથી તો પછી કેવી રીતે, જેવી રીતે ખંડિત યોગ ઓછો છે એટલે શિવ બાબા તરફ લવ નથી રહેતો. ધારણા પણ ઓછી થાય છે, તે ખુશી નથી રહેતી. ચહેરો જ જાણે મરદા જેવો રહે છે. તમારા ફીચર્સ તો સદૈવ હર્ષિત રહેવા જોઈએ. જેવા દેવતાઓના હોય છે. બાપ તમને કેટલો વારસો આપે છે. કોઈ ગરીબના બાળકો સાહુકારની પાસે જાય તો એમને કેટલી ખુશી થશે. તમે બહુ જ ગરીબ હતા, હમણાં બાપે એડોપ્ટ કર્યા છે તો ખુશી થવી જોઈએ. અમે ઈશ્વર સંપ્રદાયના બન્યા છીએ, પરંતુ તકદીરમાં નથી તો શું કરી શકાય છે? પદ ભ્રષ્ટ થઈ જાય છે, પટરાણી બનતા નથી. બાપ આવે છે પટરાણી બનાવવા. આપ બાળકો કોઈને પણ સમજાવી શકો છો. કે બ્રહ્મા વિષ્ણુ શંકર ત્રણેય છે શિવના બાળકો. ભારતને ફરીથી સ્વર્ગ બનાવે છે બ્રહ્મા દ્વારા. શંકર દ્વારા જૂની દુનિયાનો વિનાશ થાય છે. ભારતમાં જ બાકી થોડા બચે છે. પ્રલય તો થતો નથી, પરંતુ ઘણા ખલાસ થઈ જાય છે, તો જાણે પ્રલય થઈ જાય છે. રાત દિવસનું અંતર પડી જાય છે, તો બધા મુક્તિ ધામમાં ચાલ્યા જશે. આ પતિત પાવન બાપનું જ કામ છે. બાપ કહે છે, દેહી અભિમાની બનો, નહીં તો જૂના સંબંધો યાદ આવતા રહે છે. છોડ્યું પણ છે તો પણ બુદ્ધિ જતી રહે છે. નાશ્તો મોહા નથી, આને વ્યભિચારી યાદ કહેવાય છે. સદગતિ મેળવી ન શકે કારણ કે દુર્ગતિવાળાને યાદ કરતા રહે છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા શીખી લધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માતા પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ અને નમસ્તે. બાપ દાદા નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર છે. પહેલી પોઈન્ટ, બાપ દાદાના દિલ પર ચડવા માટે મનસા વાચા કર્મણા સેવા કરવાની છે. એક્યુરેટ અને ઓલરાઉન્ડર બનવાનું છે. બીજી પોઈન્ટ છે, એવા દેહી અભિમાની બનવાનું છે જે કોઈ પણ જૂના સંબંધી યાદ ન આવે. પરસ્પર બહુ જ રૂહાની પ્રેમથી રહેવાનું છે. લૂણ પાણી નથી થવાનું. વરદાન છે, વિશ્વ પરિવર્તનના શ્રેષ્ઠ કાર્યમાં પોતાની આંગળી આપવાવાળા મહાન સો નિર્માણ ભવ. વિશ્વ પરિવર્તનના શ્રેષ્ઠ કાર્યમાં પોતાની આંગળી આપવાવાળા મહાન સો નિર્માણ ભવ. જેવી રીતે કોઈ સ્થૂળ વસ્તુ બનાવે છે તો એમાં બધી વસ્તુ નાખે છે. કોઈ સાધારણ ગળ્યું અથવા મીઠું પણ ઓછું હોય તો તે સારી વસ્તુ પણ ખાવા યોગ્ય નથી બની શકતી. એવી રીતે જ વિશ્વ પરિવર્તનના આ શ્રેષ્ઠ કાર્ય માટે દરેક રત્નની આવશ્યકતા છે. બધાની આંગળી જોઈએ, બધા પોતપોતાની રીતે બહુ જ આવશ્યક છે. શ્રેષ્ઠ મહારથી છે એટલે પોતાના કાર્યની શ્રેષ્ઠતાના મૂલ્યને જાણો. બધા મહાન આત્માઓ છો, પરંતુ જેટલા મહાન છો એટલા નિર્માણ પણ બનો. સ્લોગન છે, પોતાની નેચરને ઇઝી અર્થાત સરળ બનાવો તો બધા કાર્ય ઇઝી થઈ જશે. પોતાની નેચરને ઇઝી અર્થાત સરળ બનાવો તો બધા કાર્ય ઇઝી થઈ જશે. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઇશારા. આ અવ્યક્ત મહિનામાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો. આજની પોઈન્ટ છે, જીવનમાં રહેતા સમય નાજુક હોવા છતાં પરિસ્થિતિઓ સમસ્યાઓ વાયુમંડળ ડબલ દૂષિત હોવા સાથે પણ એના પ્રભાવથી મુક્ત જીવનમાં રહેતા આ સર્વ ભિન્ન ભિન્ન બંધનોથી મુક્ત રહેવાનું છે. એક પણ સૂક્ષ્મ બંધન ન હોય એવા દરેક બ્રાહ્મણ બાળકોને બંધન મુક્ત જીવન મુક્ત બનવાનું છે. સંગમ યુગ પર જ આ જીવન મુક્ત સ્થિતિની પ્રાપ્તિનો અનુભવ કરવાનો છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.